તારીખ 15/11/1997 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 271 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 216
271મો પ્રશ્ન છે. જૈન દર્શન સત્ય છે, તે મને બેસે છે એમ આપ કહેતા હતા, એ કેવી રીતે બેસતો હતો ત્યારે હું મૂકશું ની ભૂમિકામાં. જ્ઞાન થયા પહેલા પણ એટલો એમને અંદરથી વિશ્વાસ આવતો હતો કે જૈન દર્શન જ સત્ય છે. જગતમાં અનેક દર્શનો ચાલે છે, એટલે અનેક સંપ્રદાયો ચાલે છે, પણ જૈન દર્શન છે એ જ સત્ય છે. સત્ય છે એટલે આત્માને મુક્ત થવાનો સાંગોપાંગ માર્ગ જૈન દર્શનમાં છે. બીજી થોડી ઘણી વાતો છે, એ કેટલીક વાતો છે પણ અધૂરી છે, તો કે એ પણ જૈન દર્શનમાંથી જ લેવાયેલી છે, પણ સંપૂર્ણપણે નહીં સમજાવાથી થોડું દૂર પડી ગયું. જૈન દર્શન છે એ આત્મકલ્યાણ માટે, આત્માની પૂરી શુદ્ધિ માટે વ્યવસ્થિત અને સાંગોપાંગ યથાર્થ દર્શન છે એને સત્ય દર્શન કહે છે. તો એ વાત એમને સમ્યક દર્શન પહેલા પણ આવતી હતી ને સમ્યક દર્શન પછી પણ આવતી હતી. તો જે પહેલા આવતી હતી, સમ્યક દર્શન પછી આવતી હતી, એ તો આત્મામાંથી આવતી હતી, કેમ કે એ તો આત્માનો અનુભવ થઈ ગયો અને એમાં જૈન દર્શનનું જ નિમિત્તત્વ હતું. એટલે એમ કહે છે કે મને અંદરથી આવતું હતું પણ આ સમ્યક દર્શન પછીની વાત છે, એટલે સમ્યક દર્શન થયા પછીની વાત છે. સમ્યક દર્શન પહેલા, તે પહેલા એટલે સમ્યક દર્શન પહેલા તો મેં ખૂબ વિચાર મંથન કરીને નક્કી કર્યું હતું. એટલે આપણે કાલે થોડી વાત થઈ હતી કે જે મૂળ જૈન દર્શનમાં નથી હોતા, મૂળ એટલે દિગંબર જૈન દર્શનમાં નથી હોતા, શ્વેતાંબર હોય, સ્થાનકવાસી હોય, વૈષ્ણવ હોય કે બીજા કોઈ સંપ્રદાયમાં હોય, તો એને વિચાર ખૂબ ચાલે છે. પોતાના સિદ્ધાંતો, સંપ્રદાયના સિદ્ધાંતો અને જે જૈન દર્શનના સિદ્ધાંતો છે એ બંને વચ્ચે ઘણું વિચાર મંથન ચાલે છે, અને તુલનાત્મક દ્રષ્ટિએ એ તોળે છે. જ્યારે વિચાર મંથન કરનાર તુલનાત્મક દ્રષ્ટિએ એની તુલના કરે છે ત્યારે એને એમ લાગે છે કે આ સર્વશ્રેષ્ઠ છે, બીજામાં ખરાબ છે એમ નથી, વાત સારી છે પણ આથી વધારે સારી છે એમ સમજાયા વગર રહેતું નથી. ચારે બાજુથી નિર્દોષતા ઉત્પન્ન થાય એવા સિદ્ધાંતો, એવા નિયમો, એવો ઉપદેશ જૈન દર્શનમાં જોવા મળે છે. એટલે એ પહેલા પોતે ખૂબ વિચાર મંથન કરીને નક્કી કરેલું, અને એ નક્કી કર્યા પછી પોતે એમનો અનુસરણ પણ કર્યું. નિશ્ચય થયા વિના, નિર્ણય થયા વિના અનુસરણ ન થાય. પ્રશ્ન ચર્ચા થતી, એમને ઘરમાં પણ પ્રશ્ન ચર્ચા થતી, સત્સંગ કરતા હોય એમાં પણ પ્રશ્ન ચર્ચા થાય, તેમાં આ જ સ્વભાવ હોઈ શકે. જાણનારનો સ્વભાવ આ જ હોય, આ જ સ્વભાવ હોઈ શકે, જાણનારનો સ્વભાવ આ જ હોય, જે સ્વભાવ હોય તે આકુલતા વગરનો હોય, જે વિભાવ છે તે આકુલતા રૂપ છે, અને જે દુઃખરૂપ હોય તે પોતાનો સ્વભાવ ન હોય, એમ અનેક પ્રકારે વિચાર કરીને નક્કી કરેલું હતું. સ્વભાવ વિભાવમાં પણ, સ્વભાવ વિભાવના વિષયમાં પણ ઘણું જ વિચાર મંથન ચાલેલું, અને એ વિચાર મંથનના મુખ્ય મુખ્ય મુદ્દાઓ એમણે અહીંયા સંક્ષેપમાં લીધા. વિચાર મંથન તો દિવસો સુધી ચાલ્યું હોય, મહિનાઓ સુધી ચાલ્યું હોય. મુખ્ય વાત એમાં એ હતી કે આત્માનો જે જાણનાર સ્વભાવ છે તે જ સ્વભાવ બરાબર છે, કેમ કે એ કાયમ જોવામાં આવે છે. એમાં જે જાણવું સામાન્ય છે એ કાંઈ પલટો ખાતો નથી. સ્વભાવ છે એ સામાન્ય તત્વ છે અને એ એમને રહે છે. દરેક જીવને જાણવું 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 એવું જાણવું થઈ જ રહ્યું છે. કોઈ પણ આત્મા ક્યારે પણ જાણવાનું બંધ થઈ જતું હોય એવો ક્યારે થતો નથી. ચાહે બેશુદ્ધ અવસ્થામાં હોય, ચાહે શુદ્ધ બુદ્ધ અવસ્થામાં હોય, ચાહે સંઘની પંચેન્દ્રિય મન સહિત વિચાર કરતો હોય, કે ચાહે એકેન્દ્રિય આદિ હોય, તો પણ એનું જાણવું બંધ થતું નથી, કેમ કે એ સ્વભાવ છે. જે સ્વભાવ હોય તે આકુળતા વગરનો હોય, કેમ કે આકુળતા થી જીવ દૂર થવા માંગે છે, હટવા માંગે છે. આકુળતામાં એને પસંદ નથી, આકુળતાથી ખસવા માંગે છે. આકુળતા એ જીવનો સ્વભાવ હોય નહીં. જે વિભાવ છે તે આકુળતા રૂપ છે, એટલે બીજો એક ભાવ છે. જાણવા સિવાય પણ બીજો એક ભાવ ચાલી રહ્યો છે જીવને. એમાં અનેક પ્રકાર થાય છે, કોઈ વાર રાગ થાય છે, કોઈ વાર દ્વેષ થાય છે, એમ અનેક પ્રકારના એમાં પરિણામો થાય છે. એ અનેક પ્રકારના ભાવો છે, એમાં આકુળતા છે. જાણનારનો જે ભાવ છે, સામાન્ય જાણનાર, એ અનેક પ્રકારે નથી પણ એક પ્રકારે છે, અને એમાં આકુળતા નથી પણ નિરાકુળતા છે. આકુળતા વિનાનો એ ભાવ છે. એટલે જ આકુળતા છે એ દુઃખરૂપ છે, અને દુઃખરૂપ હોય તે પોતાનું આત્મસ્વરૂપ આત્મસ્વભાવ ન હોય, એમ ચારે પડખેથી અનેક પ્રકારે, એટલે ચારે ચારે પડખેથી વિચાર કરીને નક્કી કરેલું હતું. એમ દરેક મુમુક્ષુ જીવને સ્વભાવ અને વિભાવનો નિશ્ચય વિચારથી મંથનથી અને સુખ દુઃખના અનુભવથી થવો જોઈએ. વિચાર મંથન, વિચારમાં અનેક પ્રકાર ન્યાય છે, મંથનમાં એ જ સંબંધીનો ખૂબ મંથન ચાલે છે. મંથન ચાલે એટલે છાણભીન ચાલે છે, શું એનું ચેકિંગ ચાલે અનેક પડખેથી, અને પછી એ ભાવ અનુભવ ગોચર થતા હોવાથી અનુભવ સાથે એની મેળવણી થાય, અને એ રીતે છેવટે નક્કી થાય છે કે આ જે જ્ઞાન સ્વભાવ છે તે જ નિરાકુળ સ્વભાવ છે. આત્મા એવો જ હોઈ શકે. અનેક પ્રકારના વિભાવ અને આકુલતા છે એ આત્માનું સ્વરૂપ હોઈ શકે. એવું દેવગુરુ શાસ્ત્ર દ્વારા સમજાવવામાં પણ આવે છે. દેવશાસ્ત્ર ગુરુ દ્વારા એવું સમજાવવામાં પણ આવે છે, અને એ સમજાવેલું હોય છે, એને વિચારમાં લેવાય છે, એને મંથનમાં લેવાય છે, અને પોતાના ભાવોના અનુભવ સાથે એની મેળવણી પણ કરવામાં આવે છે. એ રીતે નિશ્ચય થાય છે. ત્યાર પછી કેટલાક મેળવણીની પદ્ધતિ એવી રીતે રાખે છે શું કે કોઈ વાત કોઈ શાસ્ત્રમાંથી આવે તો બીજા શાસ્ત્ર દ્વારા મેળવે, કોઈ વાત કોઈ જ્ઞાની પાસેથી આવે તો શાસ્ત્રમાંથી મેળવે, એમ મેળવવાની જરૂર નથી. કેમ કે કોઈ વાર તને જડશે ને કોઈ વાર નહીં જડે, પછી શું કરીશ? બધા શાસ્ત્રો અથવા એક શાસ્ત્ર આખે આખું સ્મરણમાં રહે, સ્મૃતિમાં રહે, એવું તો બનવાનું નથી. એટલે એવી રીતે મેળવણી નહીં કરવી જોઈએ. એ મેળવણીની પદ્ધતિમાં ભૂલ થવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે. મેળવણી ન્યાયથી કરવી જોઈએ, વિચારથી, મંથનથી કરવી જોઈએ અને પછી અનુભવથી કરવી જોઈએ. પછી શાસ્ત્રમાંથી મળે તો પણ ઠીક, ન મળે તો પણ ઠીક. લગભગ તો શાસ્ત્રમાંથી મળી જાય, પણ એની ચિંતા કરવાની જરૂર નથી. લોકસંજ્ઞા કદાચમાંનો કંઈ મુખ્ય ન થયો હોય, પણ શાસ્ત્રસંજ્ઞા તો છે, તો જ એ મેળવણીનો એવો પ્રકાર આવે કે શાસ્ત્રમાંથી મળે તો હું માનું, શાસ્ત્રમાંથી ન મળે તો હું ન માનું. પણ શાસ્ત્ર તો અનેક છે, શાસ્ત્ર કાંઈ એક નથી, શાસ્ત્ર તો અનેક છે. અને એ શાસ્ત્રમાં પણ વિસ્તાર ઘણો છે. પોતાને મેળવવી છે એવી વાત કઈ જગ્યાએ છે, કેવી રીતે છે, ક્યાં છે, એ તો કેવી રીતે શોધીશ? હશે તો કદાચ નહીં મળે, અથવા બીજા શાસ્ત્રમાં છે ને તું બીજું શાસ્ત્ર જોતો હોઈશ, એવું પણ બનશે. અને નહીં મળે તો પછી તને વિશ્વાસ નહીં આવે, કહેનાર ઉપર વિશ્વાસ નહીં આવે. કેટલાકને એવી પદ્ધતિ, વિદ્વાનોને પણ એવી પદ્ધતિ હોય છે, પણ એ પદ્ધતિ બરાબર નથી. હા, અવિશ્વાસ આવે એટલે અભક્તિ થાય, કદાચ શંકા પડે, શંકા પડે તે અભક્તિ છે, બહુમાન નહીં રહે ત્યાં. શાસ્ત્રમાં પણ વિચારના ચાર પ્રમાણ લીધા છે, અનુમાન પ્રમાણ, તર્ક પ્રમાણ, ન્યાય પ્રમાણ અને આગમ પ્રમાણ, એમ શાસ્ત્રમાં ચાર પ્રમાણ લીધા છે અને પાંચમો અનુભવ પ્રમાણ લીધું છે. શાસ્ત્ર પણ એમ કહે છે કે પહેલા ચાર પ્રમાણ કરતા અનુભવ પ્રમાણ છે એ બધાથી બળવાન પ્રમાણ છે. દબાજો અંદર આવા દે. અનુમાન પ્રમાણ છે એ બધાથી બળવાન પ્રમાણ છે. એ રીતે શાસ્ત્રમાં પણ અનુભવનું પ્રાધાન્ય અને વિશેષતા નું વિધાન છે, એનું પણ વિધાન છે, એ પ્રકારનું વિધાન છે. અને અનુભવથી પણ એમ જ સ્પષ્ટ થાય છે, અનુભવ ગોચર થાય છે કે જે અનુભવ પ્રમાણ છે તે બળવાન પ્રમાણ છે.
શાસ્ત્ર તો પૂરા અવેલેબલ બી છે. શાસ્ત્ર તો પૂરા છે પણ નહીં.
હા, શાસ્ત્ર તો મોટા ભાગના વિચ્છેદ ગયા છે, બધા શાસ્ત્રો ઉપલબ્ધ પણ નથી. વળી કોઈ પણ એક મનુષ્ય એવો નથી કે જે ઉપલબ્ધ બધા જ શાસ્ત્રો વાંચી ગયો હોય, એવો પણ કોઈ માણસ જોવામાં આવતો નથી. એટલે પોતે પણ એવો નથી કે જેણે બધા શાસ્ત્રો વાંચ્યા છે. વળી જેટલા વાંચ્યા છે એમાં પણ બધું સ્મૃતિમાં હોય, એવું કોઈ બનવા જેવું નથી. માટે એ પ્રકારે પ્રયત્ન કરનારને ભૂલ થવાની ઘણી જ સંભાવના છે. શું એ શાસ્ત્રની મેળવણીમાં જવું ન જોઈએ? શું ન્યાયથી, તર્કથી, અનુમાન થી વિચાર મંથન કરીને પછી અનુભવ ને તપાસવો જોઈએ. શું કે છે? ત્યાર પછી નક્કી કરેલું હતું ત્યાર પછી અંતરમાં ધારા પ્રગટ થઈ ને અનુભૂતિ થઈ. પોતે અહીંયા એ વાત સ્પષ્ટ કરી છે, પોતાની પ્રગટ કરી છે કે ત્યાર પછી અંતરમાં ધારા પ્રગટ થઈ અને આત્માનો અનુભવ થયો. તેના અર્થમાં મેં લખ્યું હતું કે જૈન દર્શન સત્ય છે તેમ મને બેસે છે. એ જે લખાણમાં આવ્યું છે એ અનુભવ પછી આવેલું છે, અને એ અનુભવથી જૈન દર્શનની સત્યતા પોતે લખેલી હતી. એટલે એ જૈન દર્શન સત્ય છે એ વાત એમણે અનુભવ સિદ્ધ કરી હતી એમ છે. મને તો ગુરુદેવ પાસેથી માર્ગ મળ્યો હતો, મને તો ગુરુદેવ પાસેથી માર્ગ મળ્યો હતો. જેની પાસેથી માર્ગ મળ્યો હોય અને જેનો પોતાના આત્મા ઉપર ઉપકાર થયો હોય એ વાતને પ્રસિદ્ધ કર્યા વિના રહે નહીં. એવી એક સરળતા જ્ઞાનીમાં અને મુમુક્ષુમાં હોય છે. હા, એ સરળતા છે, અને ન પ્રસિદ્ધ કરે તો તે અસરળતા છે, અસરળતા છે, અને મોટો દોષ પણ એને ગણવામાં આવે છે. એને નિનવ દોષ કયો છે? નિનવ દોષ, છુપાયું, એને ચોરી કરી છુપાયું ગુરુનું નામ, ઉપકારીનું નામ, અને એ મિથ્યાત સહિત જ હોય છે. નામ છુપાવે મિથ્યાત સહિત જ હોય છે. મને તો ગુરુદેવ પાસેથી માર્ગ મળ્યો હતો, તેના ઉપર વિચાર કરી તે જાતનો પ્રયત્ન કરતા, બસ બેસ્ટ એ છે. વિચાર કરવો અને તેનો પ્રયત્ન કરવો, વિચાર કરતા નિર્ણય ઉપર અવાય છે, એ પણ નિર્ણય ઉપર આવવું એ પણ વિચારની ભૂમિકાનું જ એક અંગ છે. એટલે વિચારાય છે ચારે બાજુથી, વિચારાયને નિશ્ચય થાય છે, નિશ્ચય થતા નિશ્ચય બળ પ્રગટે છે અને પ્રયત્ન ચાલે છે. આમ વિચાર દશા અને પ્રયત્ન દશા એ જ્ઞાન દશાનું કારણ બને છે. વિચાર દશા અને પ્રયત્ન દશા બે જ સ્ટેજ છે. વિચાર દશામાં બધા મુમુક્ષુ આવેલા છે, શાસ્ત્રથી આધારે વિચાર કરે છે, શ્રવણના આધારે વિચાર કરે છે, ચર્ચાના આધારે વિચાર કરતા હોય છે. હવે પ્રયત્ન દશા બાકી રહે છે. એ પ્રયત્ન દશા ક્યારે ઉપડે? એ નિર્ણય કરે ત્યારે. નિર્ણય કરવો જોઈએ કે આજ સત્ય છે અને આ કામ મારે શીઘ્રાતિ શીઘ્ર જલ્દીમાં જલ્દી કરી લેવું છે. લાભને કોણ મોડો ઈચ્છે? લાભને કોઈ મોડો ઈચ્છે નહીં. એ તો બારમાં પણ જ્યાં જ્યાં લાભ માન્યો છે ત્યાં કોઈ મોડું કરવા ઈચ્છતા નથી. નુકસાન થવાની બીક લાગે એટલે અમારે વેપારમાં એમ કહેવાય છે, વેપારી વધારે આને સમજે, કે ગ્રાહક માલ લેવા આવ્યો હોય એને ઉમરા હેઠે ઉતરવા દેવો નહીં. પેલા દુકાન ઉમરા હતા ને, હા, ઉમરાની બહાર ન જવા દે, કેમ કે એ ઉમરા નીચે ઉતર્યો એટલે બીજી દુકાને જવાની એની પરિસ્થિતિ ઊભી થઈ ગઈ. એટલે ગ્રાહકને ઉમરા નીચે ન ઉતરવા દે વેપારીઓ, ઓછો ઓછો નફો કરીને પણ વેપાર કરી લે એની સાથે, કેમ કે એટલો લાભ મળે છે ને. એટલે લાભને જોવે છે, અને એ પ્રેક્ટિકલ છે. એવો વેપાર કરનાર તે વ્યવહારુ છે, પ્રેક્ટિકલ છે ને બરાબર છે. શું એમ અહીંયા પણ શું જેને એમ સમજાણું કે આ જૈન દર્શન અથવા આ માર્ગ સત્ય છે, મારા આત્માને ઉપકારી થાય એવો છે, એટલે કોઈના સામું ન જોવે. સમાજ શું કહેશે એના સામું નહીં જોવે, કુટુંબમાં કોઈ રાજી કરાજી થશે એના સામું પણ નહીં જોવે, અને શરીરની સત્તા અસત્તા સામે પણ નહીં જોવે. એ પોતે જલ્દીમાં જલ્દી પોતાને આત્મલાભ થાય. આત્મલાભ થવામાં શું સુખ શાંતિ થાય છે, જે આત્માને જોઈએ છે, દરેક આત્માને સુખ શાંતિ જોઈએ છે, એ સુખ શાંતિ થાય છે, આમાં બીજી કોઈ વાત છે નહીં. એટલે તેના ઉપર વિચાર કરીને તે જાતનો પ્રયત્ન કરતા, જે યથાર્થ વિચાર કરે છે એટલે સ્વલક્ષે વિચાર કરે છે, પોતાના આત્મહિતના લક્ષે વિચાર કરે છે, એ નિર્ણય ઉપર આવે છે. નિર્ણય ઉપર આવીને એ પ્રયત્નમાં લાગી જાય છે. સહેજે સહેજે પ્રયત્નમાં લાગે છે, જીવનો એ સ્વભાવ છે. જ્યાં જ્યાં લાભ થાય, સુખ થાય, ત્યાં પ્રયત્ન કરવો એ જીવનો સ્વભાવ છે, દરેક જીવનો સ્વભાવ છે. એમાં કોઈ સંપ્રદાય આડો નથી આવતો, બધા એ પ્રકારે જ કરે છે. અહીંયા આત્માના સુખ શાંતિનો મૂળભૂત વાત સવાલ છે, એટલે આ દિશામાં પણ જ્યારે વિચારથી સમજાય છે, નિર્ણય થાય છે, ત્યારે જીવ એ દિશામાં પ્રયત્ન કરવા આપોઆપ લાગી જાય છે. અને એ પ્રયત્ન કરતા અનુભૂતિ થઈ, પોતાને સ્વાનુભવ થયો, આત્મજ્ઞાન થયું. ત્યાર પછી ટૂંકામાં લખ્યું હતું, પછી એમને અનુભવ થયા પછી જૈન દર્શન સત્ય છે એમ મને અંતરમાંથી બેસે છે એમ મેં લખ્યું હતું. દ્રષ્ટિ અને પ્રયત્ન વગેરે બધું ગુરુદેવના પ્રતાપે થયું છે, અને એ બધું થયું એમાં ગુરુદેવનો પ્રતાપ છે, ગુરુદેવનો પ્રભાવ છે, એમનો ઉપકાર છે, એ વાત કાંઈ વિસ્મરણ થાય એવી નથી. હવે કેમ એમ કહ્યું? પ્રયત્ન તો પોતે કર્યો હતો. તો કે પ્રયત્ન પોતે કરતો હતો પણ સાચી દિશા નહોતી મળતી. દિશા સૂચન એમના તરફથી મળ્યું કે એમ નહીં કરવાનું પણ આમ કરવાનું, આમ નહીં કરવાનું પણ આમ કરવાનું. અને એ વાતની બહુ મોટી કિંમત છે. એવું જે દિશા સચવન શ્રી ગુરુ તરફથી મળે છે એનું મૂલ્યાંકન બહુ મોટું કરે છે, અને તે મૂલ્યાંકન બહુ મોટું કરે છે એમાં જરા પણ અતિશયોક્તિ નથી હોતી. એનું કારણ એ છે કે એ મૂલ્યાંકન, એ દિશા સૂચન ન મળ્યું હોત તો પોતે ઉલટી દિશામાં જઈને અનંતકાળ સુધી પરિભ્રમણ કરી ચૂક્યો હતો એવું બનત. હવે ભવિષ્યનો અનંતકાળ સુધરી ગયો એટલે લાભ પણ અનંતો થયો, અને અનંત નુકસાનમાંથી બચ્યો, અનંત દુઃખમાંથી બચ્યો, અનંત સુખની પ્રાપ્તિ થઈ. તો એ માર્ગે ચડાવનાર પ્રત્યે અનંત ઉપકાર આવે એ વ્યાજબી છે, યથાયોગ્ય છે, એમાં કાંઈ અતિશયોક્તિ નથી. એટલે એમાં કાંઈ બીજો વિકલ્પ કરવા જેવું નથી. પ્રયત્ન જીવ પોતે કરે છે ને એવો તર્ક ત્યાં ઉઠાવવાની જરૂર નથી. કેમ કે શ્રી ગુરુનો ઉપકાર છે, અને એ ઉપકાર સ્વીકારતા, એ ઉપકારને ગાતા, એ ઉપકારનું વારંવાર સ્મરણ થતા પાછો નવો લાભ ચાલુ થઈ રહ્યો છે. વર્તમાનમાં એને લાભ ચાલુ રહે છે. અહંભાવનો નાશ થાય છે એટલે દોષ, જે સ્વચ્છંદ આદિ દોષ છે એ આવવા દેતો નથી, અને મોહને ગાળે છે, એટલે એ પણ લાભનું જ કારણ છે, એ પણ લાભનું જ કારણ છે. 271 પ્રશ્ન પૂરો થયો. 272મો પ્રશ્ન છે. કોઈ હિન્દી ભાષામાં પ્રશ્ન પૂછ્યો છે, સમ્યક દર્શન પહેલે ક્યા ભાવના હોતી હૈ, અથવા સમ્યક દર્શન પહેલા કેવી ભાવના હોય છે, એવો એક પ્રશ્ન કર્યો છે. પહેલે એ હોના ચાહીએ કે મેં જ્ઞાયક તત્વ હું, એ સબ કુછ મેં નહીં હું, આત્મભાવના હોવી જોઈએ. સૌથી પહેલા આત્મભાવના હોવી જોઈએ. બહુ શરૂઆતમાં આત્મકલ્યાણની ભાવના હોય છે, પછી આત્માની ભાવના હોય છે. એને આત્મા આત્મભાવ રૂચે છે, રૂચિના સ્ટેજથી વાત છે. એ જો ભાવના એટલે રૂચિ હોય તો આત્મભાવના હોવી જોઈએ. આત્માની રૂચિ અને આત્મભાવના વિના આત્માને ગુણગાન કરનાર એવી જે આત્મકથા છે એ સાંભળવી પસંદ નહીં પડે, રૂચશે નહીં, એ નહીં રૂચે. એક આત્મરૂચિ છે, એક અનાત્મરૂચિ છે, બે જ રૂચિ છે, ત્રીજી રૂચિ નથી કોઈને. એમ ભાવનામાં પણ એક આત્મભાવના છે અને એક અનાત્મભાવના છે. અનાત્મભાવનાને અનાત્મભાવને અનાત્મરૂચિને સંસારની ભાવના અને સંસારની રૂચિ કહેવામાં આવે છે. આત્મભાવનાને આત્મરૂચિમાં આત્મસુખની રૂચિ છે, આત્મશાંતિની રૂચિ છે, એમ જો એમ ગણવાનું છે, એમ સમજવાનું છે. હવે જે સંસારની રૂચિ છે એમાં સંસાર સુખની રૂચિ છે, ત્યાં પણ સંસારમાં જે સુખ મળે છે એ સુખની અનુકૂળતાઓ, બધા જ પ્રકારની અનુકૂળતાઓ રહ્યા કરે અને તેથી હું સુખી થાવ, એવી જે સુખની રૂચિ છે એમાં કદી જીવ સુખી થતો નથી. અનુકૂળતાઓ મળ્યા પછી પણ સુખી થતો નથી એવું પ્રત્યક્ષ જોવામાં આવે છે. બીજું કે સંસારમાં સંસારી જીવને ક્ષણે ક્ષણે અનેક પ્રકારની ઈચ્છાઓ થાય છે. એ ઈચ્છાઓ પોતે આકુળતા જન્માવે છે અને એ ઈચ્છા શાંત થાય ત્યારે એને એમ થાય કે મને થોડું સુખ થયું, મને સુખ થયું, એટલે પોતાની ઈચ્છા પ્રમાણે બધું થાય તો હું સુખી થાવ, એવો એની અંદર જાણે અજાણે નિશ્ચય હોય છે. એને મિસકોન્સેપ્ટ કહે છે, એવો મિથ્યા અભિપ્રાય હોય છે. મિથ્યા અભિપ્રાય એટલા માટે એને કહીએ કે એવું કોઈ દી કોઈના માટે બનતું નથી કે એક જીવને જેટલી ઈચ્છા થાય એટલી બધી એ પ્રમાણે સફળ થાય. એવું કોઈના માટે રાજા મહારાજા ચક્રવર્તી લોર્ડ કિંગ એમ્પરર કોઈના માટે બનતું નથી. કેમ બનતું નથી? કે એને જે ઈચ્છાઓ થાય છે એમાં બીજા જળ પરમાણુઓ અને બીજા જીવોની પરિણમન પોતાની ઈચ્છા પ્રમાણે થાય એવી ઈચ્છા હોય છે અને એ કોઈ રીતે સંભવિત નથી. કેમ કે પરમાણુઓ પોતાના ગુણધર્મ પ્રમાણે પરિણમે છે અને જીવો પણ પોતાના ગુણધર્મને યોગ્યતા પ્રમાણે સ્વતંત્ર પરિણમે છે. કોઈની ઈચ્છાને આધીન કોઈ બીજી વસ્તુ પરિણમતી નથી. પરમાણુ પણ ન પરિણમે અને જીવ પણ ન પરિણમે, એવી એક વસ્તુ સ્થિતિ છે કે જેમાં ફેરફાર કરી શકાતો નથી. માટે સંસારમાં કોઈ જીવ સંપૂર્ણ સુખી થાય એવું બનતું નથી, એ દુખી જ રહ્યા કરે. દાખલા તરીકે આપણે એક દ્રષ્ટાંત લઈ લઈએ કે કોઈ માણસ ના કુટુંબમાં કરોડો અબજો રૂપિયા છે, કેટલા કરોડો અબજો રૂપિયા છે, એટલે બધી જાતના સગવડતાના સાધનો છે, શું બધી જાતના સગવડતાના સાધનો, આવવા દે જરા, બધી જાતના સગવડતાના સાધનો છે. હવે એની અંદર કુટુંબના જે અનેક સભ્યો સાથે રહે છે એક મકાનમાં, એક બંગલામાં, લાખો કરોડો રૂપિયા એનું મોટું મકાન હોય, હવે પ્રકૃતિ બધાની સરખી ક્યાંથી લાવશો? તમને કોઈનો એકબીજાનો પ્રકૃતિ સ્વભાવ મેળ ન ખાતો, એને ગમતો ન હોય, એનો કોઈ ઉપાય ખરો? કેમ કે પ્રાણ ને પ્રકૃતિ સાથે જવાના, પ્રકૃતિમાં ફેરફાર નહીં થવાનો. હવે જીવ ઈચ્છા કરે કે આમ કેમ કરે છે, આમ કેમ કરે છે, અને આમ કેમ થયું, આમ કેમ બોલ્યા, એનું જે વર્તન છે એ બીજા જીવની ઈચ્છા પ્રમાણે થવાનું કોઈ રીતે સંભવિત નથી. માનો કે કોઈનો કોઈના ઉપર અધિકાર હોય, શું કે ભાઈ આ ઘરના મુખ્ય માણસ છે ને બધા એને નીચેના છે, માટે અધિકારથી એમ કે તમારે આમ કરવું, ઓલોનો ઓલો જીવ સ્વતંત્ર છે, એનું શું, એની સ્વતંત્રતા તો કઈ પરતંત્રતા સ્વીકારવાની નથી. પુણ્યનું એને દબાઈ જાય એ બીજી વાત છે, પણ એનું પરિણમન વાળી નખાય, એના પરિણમનને એ વાળી લે તો બનવાનું નથી, એ અંદર ધૂંધવાનો છે, અને ક્યાં સુધી દબાશે. બીજું કે એની ઈચ્છા પ્રમાણે બધા પરમાણુઓ પરિણમે એ પણ શક્ય નથી, એ બધા સ્વતંત્ર છે. એટલે કોઈનું સંપૂર્ણપણે પોતાનું ધાર્યું થાય એવું એક પણ જીવ માટે ન ભૂતો ન ભવિષ્યતે. ભૂતકાળમાં કોઈ દી બન્યું નથી, ભવિષ્યમાં કોઈ દી બનવાનું નથી, છતાં પણ જીવ અશક્યને શક્ય કરવા મથે છે ને દુઃખી થાય છે. એટલે બધા બધી રીતે સાધન સંપન્ન હોવા છતાં પણ દુઃખી થવાનું કારણ આવું ઊભું થાય છે. હા, એનું અજ્ઞાન છે, એને ખબર નથી કે મારી ઈચ્છા પ્રમાણે બનવાનું જ નથી, એને ખબર નથી, અને પોતે ઈચ્છા પ્રમાણે ન બને એના માટે જોર કરે, જોર કરે એટલે આકુળતા થયા વગર રહે. હા, એટલે એની એની માન્યતામાં શું છે કે નહીં આમ થવું જ જોઈએ, કેમ ન થાય, આમ થવું જ જોઈએ, કેમ ન થાય, શું એ કોઈ બનવાનું નથી. આમ જગતના જીવો, બધા જ જીવો દુઃખી છે, એનું ધાર્યું થતું નથી, એટલે ટેન્શનમાં આવે છે, મૂંઝાય છે, એટલે ટેન્શન મુક્ત કોઈ નથી. કૃપાળુદેવે લખ્યું છે કે જગતમાં જીવો મૂંઝાયેલા પડ્યા છે. શું લખ્યું છે? જગતમાં જીવો મૂંઝાયેલા પડ્યા છે. કેમ મૂંઝાયેલા પડ્યા છે? કે કોઈને ખબર નથી કે મારું ધાર્યું થવાનું નથી, બધા પોતાનું ધાર્યું કરવા માંગે છે, અને એ કોઈ રીતે સંભવિત નથી. માટે એ પ્રકારનો મિથ્યા પ્રયત્ન છોડી દેવો. શું કરવું? એ પ્રકારનો મિથ્યા પ્રયત્ન છોડી દેવો, તો જ તને શાંતિ થશે, નહીં તો તને શાંતિ રહેશે નહીં. બીજા જીવની પણ તું સ્વતંત્રતા રાખ, પરમાણુઓની પણ સ્વતંત્રતા રાખ, તો તને શાંતિ થશે, અને તારે શાંતિથી મતલબ છે, તારે શેનાથી મતલબ છે? એની સ્વતંત્રતા સમજીને, જ્ઞાનથી. જ્ઞાન જ સાધન છે, બીજું કોઈ સાધન નથી. આપણે અત્યારે સત્સંગને સ્વાધ્યાય શા માટે કરીએ છીએ? કે એ જાતનું જ્ઞાન મેળવવા માટે, સમજણ કરવા માટે. જૈન દર્શનમાં ઉપદેશ વસ્તુના સ્વરૂપ અનુસાર છે, શું સીધો ઉપદેશ નથી, ખાલી પેલી ઉપદેશ નથી, વસ્તુનું સ્વરૂપ સમજાવીને સ્વરૂપ અનુસાર ઉપદેશ દીધો છે કે ભાઈ તું રાગદ્વેષ નહીં કરે એમ કે ને, હે તો કે રાગદ્વેષ નહીં કરે એમ તો કોઈ રાગદ્વેષથી આગળ રહેવાના નથી કાંઈ, તો કે કેમ નહીં કર, કે તું વસ્તુ સ્વરૂપ જો, તારું સ્વરૂપ તારું આત્મ સ્વરૂપ પણ રાગદ્વેષ કરવાનો તારો સ્વભાવ નથી.
બરાબર.
બીજું જેને અનુસરીને તને રાગદ્વેષ થાય છે એ બધા સ્વતંત્ર છે, તને રાગદ્વેષ ત્યારે થશે કે તું એને પરતંત્ર કરવા માંગીશ ત્યારે, અને એ કોઈ રીતે પરતંત્ર થવાના નથી, કેમ કે એનામાં પરમાણુમાં અનંત શક્તિ છે, બીજા જીવમાં પણ અનંત શક્તિ છે, એ સ્વતંત્રપણે તારા સંયોગમાં આવેલો છે. કોઈ ગતિમાંથી જીવ આવ્યો છે, કોઈ ગતિમાં જવાનો છે, વચ્ચે થોડો કાળ સંયોગ છે તને, એ થોડા કાળના સંયોગમાં તું એને પરતંત્ર કરવા માંગે છો, તારી ઈચ્છા પ્રમાણે એને તું રાખવા માંગે છો, નહીં તારી ઈચ્છા પ્રમાણે એ કોઈ પરિસ્થિતિ છે નહીં. 5 વર્ષનું બાળક હોય એને તમે જોઈએ એ રમકડું ન આપો ને બીજું રમકડું પકડાવો એટલે ધડ દઈને ઘા કરશે, શું કરશે, અને ભલે રોશે પણ એને રોવાનું બળ છે, બાલા નામ રોદનમ બલમ, બાળકોનું રોવાનું બળ હોય છે, એ રોશે પણ રમકડાનો ઘા કરશે. તમે એમ કહો કે નહીં તું આ રમકડા છે એ રમકડા છે નહીં, તો કે નહીં મારે ઓલું રમકડું જોઈએ. એટલે નાનામાં નાનું બાળક હોય તો પણ એની ઈચ્છા પ્રમાણે પરિણમવાનું છે, એની યોગ્યતા પ્રમાણે પરિણમવાનું છે, તમારી ઈચ્છા પ્રમાણે નહીં. પછી મોટાનો તો સવાલ રહેતો નથી કે એની ઈચ્છા પ્રમાણે પરિણામ આવવું, પરમાણુ જળ છે એ એના ગુણધર્મ પ્રમાણે પરિણમે છે. આપણે ઘરે ફળ લાવ્યા, હવે કોઈ દી બગડવું જ ન જોઈએ, આપણે એમને રાખી મૂકવા માંગીએ કઈ બગડ્યા વગર રહીએ, કેટલા દી તમે ફ્રીજમાં રાખો તો બગડે, એ તો સ્વતંત્ર પરિણમે છે, એક એક પરમાણુ સ્વતંત્ર પરિણમે છે. તમે એમ કહો કે આમ ન થવું જોઈએ તો એ કઈ થવાનું નથી, એ સ્વતંત્રપણે જ પરિણમે છે. સમજણ તમારે કરવાની છે એની સ્વતંત્રતાને, કે આ ચીજ હાંજે બગડી જવાની છે, આમાં આમ ફેરફાર થઈ જવાનો છે, અને એ થતો કોઈ રોકી શકવાનો નથી. શું જો ઋતુ અનુસાર ઠંડી ગરમી પડે છે કે નહીં, હવે આપણને ઠંડી ગરમી ન પસંદ હોય શું કામ આવે, બહુ તડકો પડે છે કે હમણાં બહુ ઠંડી પડે છે, તો એ તો પડે, એ પરમાણુનું પરિણમન છે, એમાં કોઈની ઈચ્છા કામ આવે નહીં, તમારે એને અનુકૂળ થવું પડે. ઠંડી પડતી હોય તો ગરમ કપડાં પહેરવા, એ તમારે અનુકૂળ થવાનું છે, ઠંડી તમને અનુકૂળ કેમ થાય, એવું જ છે બધે, તમામ સંયોગો એવા છે. માટે આ રોટલી કેમ બગડી ને આ શાક કેમ બગડ્યું એ માથાકૂટ કરવાની જરૂર નથી. જે ક્ષણે જે ક્ષેત્રે જે પદાર્થનું જેમ પરિણમન થવાનું હોય તેમ જ પરિણમન થાય, એનો સ્વીકાર કરી લેવો તો શાંતિ રહેશે, નહીતર અશાંતિ કોઈ રીતે મટવાની નથી. આ પદાર્થના વિજ્ઞાન અનુસાર સુખ શાંતિ પ્રાપ્ત થાય ને રાગદ્વેષ ન થાય એવો વિતરાગી ઉપદેશ છે દર્શનનો. શું કે છે વાત તો ત્યાંથી ચાલી કે સમ્યક દર્શન થયા પહેલા કેવી ભાવના હોય, ભાવના કયો રુચિ કયો સાથે રહે છે, તો કે એને આત્માની ભાવના હોય, એને અનાત્માની એટલે પોતાના આત્માને છોડીને બીજા જીવ અને બીજા પરમાણુને આમ થાય ને તેમ થાય એવી ભાવના ન હોય. કેમ કે સંસાર સુખ ક્યારે પણ પૂરું થવાનું નથી, કોઈને થવા થયું નથી ને થઈ શકે એવી પરિસ્થિતિ પણ નથી. દુઃખી થવું હોય તો એ દિશામાં આગળ વધવું, ને સુખી થવું હોય તો આત્માની દિશામાં આગળ વધવું, આત્મભાવનામાં આગળ વધવું, એમ સીધે સીધું આમાં ગણિત છે. ચોખ્ખું ગણિત, સાદું ગણિત આ છે. આત્માને સુખ શાંતિ થાય એના માટે આત્માના ગુણધર્મો જાણવા, સમજવા, અને બીજા પદાર્થોને અનુલક્ષીને રાગદ્વેષને દુઃખ થતા હોવાથી એના પણ ગુણધર્મો જાણવા અને સમજવા, અને પછી પોતાને સુખ શાંતિ ઉપજે એમ પરિણમવું, એવું પરિણમનની યોજના કરવી. અને આવી યોજનાને જિનમાર્ગ કહેવામાં આવ્યો છે. કે તમે જોવો, જિનેન્દ્ર ભગવાન છે એ સુખ શાંતિમાં બિરાજે છે કે નહીં? એ સંપૂર્ણ અનંત સુખમાં બિરાજે છે. તો એ જે માર્ગે ચાલ્યા અને એમને જેવી જેવું જ્ઞાન થયું, એ જ્ઞાન આપણા શાસ્ત્રોમાં અને જ્ઞાનીઓમાં અને એ જ્ઞાન છે, એ જ્ઞાનનું આપણે સમજણ કરવી સત્સંગ સ્વાધ્યાયથી, એનો નિશ્ચય કરવો અને એ પ્રકારે પ્રયત્ન કરીને પોતે સુખી થવું. એ સુખી થવું આ એનું નામ ધર્મ છે. રાગદ્વેષ કરીને દુઃખી થવું એનું નામ અધર્મ છે. બસ આટલી સંક્ષેપમાં ધર્મ અધર્મની આટલી જ વાત છે, બીજી કોઈ વાત આમાં છે નહીં. એમને જરા પોતાને અનુભવથી પોતાને કેવી કેવી ભાવના થતી હતી એ વાત એમણે પોતાના અનુભવથી કરી છે. સ્વલક્ષ્ય બીજાને શું થાય ને કેમ થાય એ બીજાનો બીજા પૂછે એ અનુસાર જવાબ આપે કે મને આમ થાય છે તો મારે શું કરવું, એ બીજી વાત છે. તો એમણે તો પોતાને શું થતું હતું ત્યાંથી શરૂઆત કરી કે મને તો આત્માની ભાવના થતી હતી એમ કહે છે. અહીં સુધી રાખે ટાઈમ થયો છે. આશી 271 નો લખો. જૈન દર્શનની સત્યતા, કોમા યથાર્થતા, કોમા સમીચીનતા. વિચારથી, મંથનથી અને પોતાના અનુભવથી નક્કી થવી જોઈએ. પ્રયોજન સુખ દુઃખનું છે. સુખ દુઃખ એ અનુભવનો વિષય છે, તેથી માત્ર વિચારની ભૂમિકા પર્યાપ્ત નથી. વિચાર મંથન પ્રયત્નનું કારણ થવું ઘટે. અને તે પ્રકારમાં કોઈ પણ જીવ આવે તો જીન સિદ્ધાંતની સત્યતા સમજાયા વગર રહે નહીં.
સુખદા મયા નંદ